એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના આજના સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડાઈમાં જઈશું જે એમ કે માનવ મન અને નેતૃત્વના પડકારોને બહુ અનોખી રીતે જુએ છે, જોઝેફ કોનરાડની લઘુનવલ ધ સિક્રેટ શેરર.
હા, જોઝેફ કોનરાડ અંગ્રેજી સાહિત્યમાં એમનું નામ બહુ મોટું છે. મૂળ પોલેન્ડના, પણ દરિયા સાથેનો એમનો અનુભવ અને પછી અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું,
એટલે એમનો એક બહારનો દૃષ્ટિકોણ કહી શકાય ખરું ને, જેણે એમને બ્રિટિશ સમાજ અને માણસના સ્વભાવને અલગ રીતે જોવામાં મદદ કરી હશે.
બરાબર. અને એમના લખાણમાં પેલું મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ, મતલબ પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે, એમના સંઘર્ષો, એના પર એમનો ભાર બહુ હોય છે. ખાલી બહારનું વર્ણન નહીં,
અને નૈતિક જટિલતાઓ પણ ખરી.
ચોક્કસ, એમના વિષયો પણ એવા જ છે. એકલતા, સાચું શું ખોટું શું એની વચ્ચેની અસમંજસ, પેલી સંસ્કૃતિની પાતળી દિવાલ જે આપણને કદાચ ટકાવી રાખે છે, આ બધું જોવા મળે.
ધ સિક્રેટ શેરર આવી 1910માં. એમ કહેવાય છે કે આ એમના પોતાના જ અનુભવ પર આધારિત છે. જ્યારે એમને યુવાન ઉંમરે ઓટાગો જહાજની કપ્તાની મળી હતી. પણ શું આ ખાલી એમની વાત છે?
ના ના, એનાથી ઘણું વધારે. અનુભવ તો એમણે વાપર્યો, પણ એમાંથી એમણે ઓળખ, નેતૃત્વનો ભાર, નૈતિક જવાબદારી, આ બધા મુદ્દાઓ પર બહુ ગહન વાત કરી છે. એક રીતે તો સાયકોલોજિકલ થ્રિલર જેવી વાર્તા છે. આપણને સીધા પેલા કપ્તાનના મનમાં જ લઈ જાય છે.
તો ચાલો શરૂ કરીએ આ દરિયાઈ અને માનસિક સફર.
વાર્તા શરૂ થાય છે સિયામના અખાતમાં. એક બ્રિટિશ જહાજ છે, લંગર નાખીને પડ્યું છે. સમય જાણે થંભી ગયો છે. વાતાવરણમાં ભારેખમ ગરમી છે, ગુંગળામણ થાય એવી, અને એકદમ શાંતિ.
વિચિત્ર શાંતિ, એમને જાણે કંઈક થવાનું હોય એની રાહ જોવાતી હોય.
બિલકુલ. અને આ જહાજનો કપ્તાન એ એક યુવાન છે. નામ નથી આપ્યું વાર્તામાં. આ એની પહેલી જ કમાન છે. જવાબદારી મોટી છે અને એને પોતાની જાત પર જ શંકા છે. ક્રુ માટે અજાણ્યો અને કદાચ પોતાના માટે પણ.
એ અનુભવે છે કે હું આ જહાજ પર અજાણ્યો છું. એને પોતાની જાતને સાબિત કરવી છે.
હા, અને એટલે જ જહાજ સાથે એમ કે જોડાવા માટે એ જાતે જ રાત્રે એન્કર વોચ પર જાય છે, લંગર પર નજર રાખવા, જે કામ આમ તો જુનિયર ઓફિસરનું હોય.
એની અંદરની હાલત અને બહારનું વાતાવરણ કોનરાડે બરાબર જોડ્યું છે. બહાર શાંતિ, અંદર પણ એક જાતની સ્થિરતા, પણ નીચે કંઈક બીજું જ ચાલી રહ્યું હોય એવું લાગે.
અને બને છે પણ એવું જ. એ રાત્રે જ્યારે એ એકલો ડેક પર ઊભો છે, કાળા પાણીને જોઈ રહ્યો છે, ત્યાં જ અચાનક એને કંઈક દેખાય છે.
શું દેખાય છે?
જહાજની બાજુમાંથી દોરડાની સીડી લટકે છે ને, એના છેક નીચેના ભાગે પાણી પાસે એક માણસ, નગ્ન માણસ, સીડી પકડીને માંડ ટકી રહ્યો છે. એકદમ અવાસ્તવિક દ્રશ્ય.
બાપરે, પહેલા તો એને શું લાગ્યું હશે?
પહેલા તો એને થયું કે કોઈ લાશ હશે, પણ પછી ખબર પડી કે જીવતો છે. એ માણસ એટલે લેગાટ, નજીકના જ બીજા જહાજ સેફોરાનો ભૂતપૂર્વ ફર્સ્ટ મેટ.
અને ભાગી રહ્યો છે કેમ?
કારણ કે થોડા દિવસ પહેલા ભયંકર તોફાન આવ્યું હતું. એ વખતે એક ખલાસીએ બળવો કર્યો, જહાજને જોખમમાં મૂક્યું. એને કાબૂમાં લેવા જતા લેગાટથી એની હત્યા થઈ ગઈ.
એટલે કાયદાની નજરે તો હત્યારો, પણ કદાચ સંજોગો એવા હતા. આ પ્રશ્ન તો શરૂઆતથી જ છે.
ચોક્કસ. અને જેવો કપ્તાન લેગાટને જુએ છે, એને જાણે વીજળીનો ઝટકો લાગે છે. એને લેગાટમાં ખાલી ભાગેડું નહીં, પણ પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે. જાણે એનો બીજો હું, એનો પડછાયો.
એમની વચ્ચે દેખાવમાં, અવાજમાં, બધી રીતે બહુ સામ્યતા છે. કપ્તાન પોતે જ વિચારે છે કે જાણે હું અરીસામાં જોઉં છું.
હા, અને આ અનુભૂતિ એટલી તીવ્ર હોય છે કે કપ્તાન, મતલબ કોઈ લાંબો વિચાર કર્યા વગર જ, લગભગ તરત જ નક્કી કરી લે છે કે આને મદદ કરવી, એને જહાજ પર છુપાવી દેવો.
આ નિર્ણય પાછળ કોઈ તર્ક નથી લાગતો, પણ એકદમ સહજ પ્રતિક્રિયા જેવું છે. સહાનુભૂતિ, ઓળખ, અથવા કદાચ પોતાનામાં છુપાયેલા કોઈ અજાણ્યા પાસાને મળવાની ઉત્સુકતા,
કદાચ બધું જ. અને આ નિર્ણય સાથે જ ખરી વાર્તા, પેલો સંઘર્ષ શરૂ થાય છે. હવે કપ્તાન ખાલી કમાન્ડર નથી, પણ એક ગુપ્તનો ભાગીદાર પણ છે. લેગાટને પોતાની નાનકડી કેબિનમાં છુપાવવો એ બહુ અઘરું કામ છે.
જહાજ નાનું, કેબિન સાંકડી, ક્રૂની અવરજવર ખરી જ. પેલો સ્ટુઅર્ટ તો દિવસમાં કેટલી વાર આવતો જ જતો હોય. એનાથી બચવાનું, સતત તણાવ.
હા, અને આ ખાલી શારીરિક છૂપાછૂપી નથી, કપ્તાનના મન પર એનો ભારે બોજ છે. જરાક અવાજ થાય ને એ ચમકી જાય. પકડાઈ જવાનો ડર તો સતત માથે લટકતો જ રહે. પેલી બંધિયાર કેબિન જાણેની પોતાની માનસિક સ્થિતિ જ બની જાય છે.
ઘૂંગળામણ, રહસ્ય, દુનિયાથી અલગ પડી જવાની ભાવના.
બરાબર. અહીં કોન્રાડ પેલો ડોપલ ગેંગર, એટલે કે હમશકલ અથવા બેવડા વ્યક્તિત્વનો આઈડિયા બહુ સરસ રીતે વાપરે છે. લેગાટ ખરેખર કોણ છે? ખાલી ભાગેડું કે પછી કપ્તાનના પોતાના વ્યક્તિત્વનો જ એક ભાગ?
કારણ કે લેગાટ વધારે નિર્ણાયક લાગે છે, વધારે એક્શન લેનારો. એણે એક પગલું ભર્યું છે ભલે એ વિવાદાસ્પદ હોય, જ્યારે આપણો કપ્તાન શરૂઆતમાં થોડો અંતર્મુખી, અચકાતો લાગે છે.
તો શું લેગાટે કપ્તાનની અંદરની જ શક્તિ છે જે બહાર આવવા માંગે છે? લેગાટને છુપાવીને કપ્તાન જાણે પોતાના એ બીજા સ્વનો સામનો કરી રહ્યો છે, એને સમજી રહ્યો છે, કદાચ અપનાવી પણ રહ્યો છે.
આ સંબંધમાં એક અજીબ નિકટતા પણ છે અને તણાવ પણ.
અને આ તણાવની વચ્ચે જ એક બીજી કસોટી આવે છે. પેલું સેફોરા જહાજ છે ને, એનો કપ્તાન કેપ્ટન આર્કબોલ્ટ પોતાના ભાગી ગયેલા ફર્સ્ટ મેટને શોધતો શોધતો યુવાન કપ્તાનના જહાજ પર આવી પહોંચે છે.
ઓહો, આ તો બહુ જ નાટકીય ક્ષણ હશે.
ખૂબ જ. દ્રશ્ય વિચારો, યુવાન કપ્તાન પોતાની કેબિનમાં પેલા અનુભવી અને કડક દેખાતા આર્કબોલ્ટ સાથે શાંતિથી વાત કરી રહ્યો છે, અને લેગાટ એ બાજુના બાથરૂમમાં થોડાક જ ફૂટ દૂર શ્વાસ રોકીને છુપાયો છે.
કેવી હાલત થઈ હશે કપ્તાનની?
પણ અહીંયા આપણને એનામાં આવેલો બદલાવ દેખાય છે. હવે પહેલા જેવો ડરપોક નથી, એ બહુ સાચવીને હોશિયારીથી જવાબ આપે છે. જાણે એને કશી ખબર જ નથી, ચહેરા પર ગભરાટનું નામ નિશાન નથી.
આત્મવિશ્વાસ વધી ગયો છે એનો.
હા, અને આ મુલાકાત છે ને, એ બે પેઢીના કપ્તાન અને બે અલગ નૈતિક વિચારો વચ્ચેનો ટકરાવ પણ દેખાડે છે. પેલો આર્કબોલ્ટ એ તો નિયમો, કાયદો, પરંપરાનો માણસ. એના માટે લેગાટ એટલે હત્યારો, સજા થવી જ જોઈએ.
જ્યારે આપણો યુવાન કપ્તાન એ પરિસ્થિતિને અલગ રીતે જુએ છે, લેગાટ સાથેના અનુભવ અને સહાનુભૂતિના કારણે, એ કાયદાથી ઉપર ઉઠીને પોતાનો નિર્ણય લઈ રહ્યો છે.
એટલે ફરી પેલો પ્રશ્ન આવે, ન્યાય એટલે શું? ખાલી કાયદો કે પછી સંજોગો અને માનવતા પણ જોવાના? લેગાટનું કામ શું હતું, હત્યા કે જરૂરિયાત?
કોન્રાડ જવાબ નથી આપતા, પણ વિચારતા કરી મૂકે છે. કપ્તાન પેલા આર્કબોલ્ટને તો પાછો મોકલી દે છે, પણ આ ઘટના પછી એ વધારે નક્કી કરી લે છે કે લેગાટને અહીંથી સુરક્ષિત રીતે કાઢવો પડશે.
એટલે જહાજ ઉપડે છે, લેગાટને કાયમ માટે તો છુપાવી ન રખાય. નક્કી થાય છે કે નજીકના કોહરિંગ ટાપુ પાસે એને ઉતારી દેવો. ગાઢ જંગલવાળા ટાપુઓ છે.
યોજના શું હતી?
યોજના એ હતી કે રાત્રે અંધારામાં જહાજને ટાપુની બને એટલી નજીક લઈ જવું, પછી લેગાટ પાણીમાં ઉતરીને તરીને કિનારે પહોંચી જાય.
પણ આમાં જોખમ તો ખરું જ ને?
જોખમ? આ તો લગભગ પાગલપન જેવું પગલું હતું. કપ્તાન શું કરે છે ખબર છે? પોતાના ચીફ મેટની સલાહ નથી માનતો, એની ચિંતાઓને ગણકારતો નથી, અને જહાજને ખતરનાક રીતે ટાપુઓની છીક નજીક લઈ જાય છે. ખડકાળ કિનારાની બિલકુલ પાસે, એટલી નજીક કે ડેક પર ઉભેલા લોકોને જમીનની સુગંધ આવે, ઝાડના પાંદડાનો અવાજ સંભળાય.
હે, આ તો બહુ જ જોખમી. ક્રૂનું શું થયું?
ક્રૂ તો ડરી જ ગયું. એમને થયું કે કપ્તાનનું મગજ ગયું છે. હમણાં જહાજ ખડક સાથે ભડકાશે. ચીફ મેટ તો લગભગ બળવો કરવા તૈયાર થઈ જાય છે, પણ કપ્તાન એ અડગ રહે છે. એનામાં એક નવી જ દ્રઢતા, એક અધિકાર દેખાય છે. આ એના નેતૃત્વની છેલ્લી કસોટી હતી.
આ વખતે એ ખાલી જહાજ દાવ પર નથી લગાવતો, પણ પોતાનો અંતરાત્મા, લેગાટ સાથેનો સંબંધ, પોતાની જાત પરનો વિશ્વાસ, બધું જ હોડમાં મૂકે છે.
બરાબર, એકદમ એકલો નિર્ણય છે, પણ એ સાચા લીડરની નિશાની છે, જે નિયમોથી બંધાયેલો નથી, પણ પરિસ્થિતિ અને પોતાની સમજ પ્રમાણે ચાલે છે.
પછી શું થાય છે? પરાકાષ્ઠા કેવી આવે છે?
જહાજ પેલી ખડકોથી થોડે દૂર સ્થિર થાય છે. લેગાટ કપ્તાનનો આભાર માની ચૂપચાપ પાણીમાં સરકી જાય છે. અંધેરામાં ટાપુ તરફ તરવાનું શરૂ કરે છે. કપ્તાન એને જતા જુએ છે, પણ જેવો લેગાટ દેખાતો બંધ થાય, કપ્તાને જહાજ પાછું વાળવાનું છે. પણ અંધારામાં ખબર કેમ પડે કે કિનારો કેટલો નજીક છે?
હા, એ તો મુશ્કેલ.
ત્યારે જેની નજર પાણી પર પડે છે, એણે વિદાય વખતે લેગાટને ઠંડી ના લાગે એટલે પોતાની સફેદ ટોપી પહેરવા આપી હતી.
અચ્છા, પેલી ટોપી.
હા, અને એ જ ટોપી લેગાર્ડના માથા પરથી કદાચ સરખી ગઈ હશે. એ પાણીમાં સ્થિર તરી રહી છે. એ કાળી રાતે કાળા પાણી પર પેલી સફેદ ટોપી એકમાત્ર નિશાન બની રહે છે, જેનાથી ખબર પડે કે જમીન કેટલી નજીક છે.
અરે વાહ!
એટલે એ ટોપીના કારણે જહાજ બચી ગયું.
બિલકુલ.
એ ટોપી જોઈને જ કપ્તાન બરાબર સમયે જહાજને પાછું વાળવાનો હુકમ આપી શકે છે અને જહાજ બચી જાય છે.
અરે વાહ!
કેટલું કેટલું ગહન છે આ.
ખરેખર ટોપી જે પહેલા કપ્તાનની પોતાની ઓળખ હતી, એ એણે લેગાર્ડને પોતાના બીજા સ્વને આપી અને અંતે એ જ ટોપી એને બચાવે છે.
હા, આ શું બતાવે છે કે લેગાર્ડની વિદાય ખાલી ભૌતિક નથી. કપ્તાનના વ્યક્તિત્વમાં પેલો ગુપ્ત ભાગીદાર, પેલો બીજો સ્વ હવે ભળી ગયો છે. લેગાર્ડના જે ગુણો હતા, હિંમત, નિર્ણાયકતા, એ હવે કપ્તાનના પોતાના બની ગયા છે.
એટલે હવે પૂર્ણ થયો, રૂપાંતર પામ્યો, સાચો કમાન્ડર બન્યો.
બરાબર. અને લેગાર્ડનું છેલ્લું વર્ણન પણ જુઓ. કપ્તાન એને એક મુક્ત માણસ, એક ગૌરવશાળી તરવૈયો, નવા ભાગ્ય તરફ જતો જુએ છે. જાણે કોઈ ગુનેગાર નહીં, પણ એક સ્વતંત્ર આત્મા.
તો આખી વાર્તાના મુખ્ય વિષયો પર પાછા આવીએ. એક તો પેલી બેવડી ઓળખ, ડોપલગેંગર, લેગાર્ડ જાણે કપ્તાનનો પડછાયો.
હા, એ સૌથી મુખ્ય છે. બીજું, નેતૃત્વની કસોટી. પહેલીવાર કમાન સંભાળતા યુવાનની એકલતા, એનો ડર, જવાબદારીનો બોજ અને પછી મુશ્કેલ સંજોગોમાં નિર્ણય લેવાની ક્ષમતા.
અને ત્રીજું, નૈતિક દ્વિધા, કાયદો વિરુદ્ધ અંતરાત્મા. સાચું શું, ખોટું શું, લેગાર્ડને મદદ કરવી એ બરાબર હતું? આ પ્રશ્નો વાર્તાને ઊંડાણ આપે છે.
ચોક્કસ. અને કોનરાડની લખવાની સ્ટાઇલ, પેલું પ્રથમ પુરુષ કથન, આપણે બધું કપ્તાનની નજરે જ જોઈએ છીએ. એના વિચારો, એની લાગણીઓ સીધી અનુભવીએ છીએ.
એનાથી એકદમ નિકટતા લાગે, પણ સાથે પેલી કેબિન જેવી ગૂંગળામણ પણ અનુભવાય.
અને પ્રતીકો, દરિયો, જહાજ, કેબિન, પેલી ટોપી, અંધારું અજવાળું, આ બધું ખાલી વર્ણન નથી, એના ઊંડા અર્થ છે.
વાતાવરણ પણ કેવું સરસ ઊભું કર્યું છે. શરૂઆતની શાંતિ, પછીનો તણાવ, પેલી મુલાકાત વખતની થીજી ગયેલી હવા અને છેલ્લે પેલી ખતરનાક સફરનો ડર અને રોમાંચ.
હા, કોનરાડ આપણને ત્યાં જ લઈ જાય છે.
તો આ વાર્તા વાંચનાર કે સાંભળનાર પર કેવી અસર છોડે? મને તો એવું લાગ્યું કે શરૂઆતથી અંત સુધી પકડી રાખે છે. એક પ્રકારનો તણાવ, સસ્પેન્સ એ સતત રહે છે. આપણે પણ કપ્તાનની સાથે ચિંતા કરીએ છીએ.
બરાબર. પેલી ગૂંગળામણ, રહસ્ય છુપાવવાનો ભાર આપણે પણ અનુભવીએ, જાણે આપણે પણ એ જહાજ પર, એ કેબિનમાં હોઈએ.
પણ છેલ્લે જ્યારે બધું બરાબર થઈ જાય છે, કપ્તાન સફળ થાય છે, લેગાટ મુક્ત થાય છે, ત્યારે એક શાંતિ, એક સંતોષ મળે છે. આ વાર્તા આપણને ઓળખ, જવાબદારી, નૈતિક હિંમત આ બધા વિશે વિચારતા કરી મૂકે છે.
હા, કદાચ નેતૃત્વ અને પોતાની જાતને સમજવા વિશેના આપણા વિચારોને પણ પડકારે છે.
તો છેલ્લે આ વાર્તા આજે પણ કેમ પ્રસ્તુત છે, એક સદી પછી પણ?
કદાચ એટલા માટે કે પોતાની જાતને ઓળખવાની, પોતાના અંદરના પડછાયાનો સામનો કરવાની વાત, એ તો દરેક માણસ માટે હંમેશા સાચી રહેવાની.
અને નેતૃત્વની એકલતા, અઘરા સમયે સાચા નૈતિક નિર્ણયો લેવાનો પડકાર, એ પણ ક્યાં ક્યારે જૂનું થવાનું છે.
ખરું કહ્યું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.